अरबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञम निरग्रंथो गुरु मंगलम मंगलम वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादेव्या कुक्षिरत्नम शब्दजितरवात्मजम राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 18 માર્ચ 2012 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 612 મુંબઈ અષાઢ સુદ એકમ રવિવાર 1951 પરમ સ્નેહી શ્રી સુભાગ શ્રી સાયલા આપના તરફથી બે પત્ર મળ્યા છે. અમારાથી હાલ કંઈ વિશેષ લખવાનું થતું નથી. આગળ જે વિસ્તારથી એક પ્રશ્નના સમાધાનમાં ઘણા પ્રકારના દ્રષ્ટાંત સિદ્ધાંતથી લખવાનું બની શકતું હતું તેટલું હાલ બની શકતું નથી. એટલું જ નહીં પણ 4 લીટી જેટલું લખવું હોય તો પણ કઠણ પડે છે, કેમ કે અંતરવિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે, વળી ઉદય પણ તથારૂપ વર્તે છે. આગળ કરતાં બોલવાના સંબંધમાં પણ આ જ પ્રકારે ઘણું કરી ઉદય વર્તે છે, તો પણ લખવા કરતાં કેટલીક વાર બોલવાનું કંઈક વિશેષ બની શકે છે, જેથી સમાગમે કંઈ જાણવા યોગ્ય પૂછવું હોય તો સ્મરણ રાખશો. સુભાગભાઈ ઉપરનો પત્ર છે. 28 વર્ષના ઉંમરની આ એક અભ્યંતર દશાનું ચિત્રણ છે. ઉદાસીનતા એ જ અધ્યાત્મની જનની છે અને જ્યારે જીવ પોતાના સ્વભાવ સન્મુખ વળે છે ત્યારે અંતર્મુખતા એ જ જીવનનો ક્રમ બનતો હોય છે. બાહ્ય બધી જ પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય, ઉત્કૃષ્ટ હોય, આકર્ષક હોય, છતાં ચિત્ત એમાં જતું નથી. આ ઔદાસીન્ય જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી અધ્યાત્મ માર્ગની યાત્રામાં આગળ નહીં વધાય. જીવ બહિર્ભાવમાં રમણ કરવાની જ્યાં સુધી એની રસ ને રૂચિ રહ્યા જ કરે, અરે પરમાર્થ માર્ગમાં પણ જીવ સંક્ષિપ્ત કરે પોતાની વૃત્તિઓને અને પ્રવૃત્તિઓને, એ આવા જ્ઞાની પુરુષોના જીવનના પ્રત્યક્ષ આદર્શથી સમજી શકાય. નહીં તો તત્વજ્ઞાનથી તર્કથી ક્યારેય આ વાત નહીં પકડાય. તર્કમાં તો સમજે કે હું ઘણું કરું છું, પરંતુ અહીંયા કહે છે કે અમે અત્યારે લખી શકીએ એવી કોઈ સ્થિતિ નથી. અને જે લખવું છે એ કાંઈ વ્યવહારની વાતો લખવી છે, વેપારની લખવી છે, આર્થિક લખવી છે, સામાજિક લખવી છે, નહીં, કેવળ તત્વજ્ઞાન, કેવળ પરમાર્થ. છતાં પણ કારણ અંતર વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે અને અંતર વિચારમાં જ્યારે ચિત્તની પ્રવૃત્તિ રહે ત્યારે વિચારણાનું કેન્દ્ર એકમાત્ર પોતાનો સ્વભાવ, પોતાનું સ્વરૂપ. નિજ વિચારમાં જ જીનની નિજની લીનતા રહે છે. અદ્ભુત દશા છે આ. આ અંતર્મુખતાનો રહે અંતર્મુખ યોગ, મન વચન કાયાના યોગો, સ્વાભાવિક રીતે એની પ્રવૃત્તિ બહિર્મુખી છે, પરંતુ ઉપયોગ જ્યારે અંદર સ્વરૂપ સાથે જોડાય છે અને સંકલ્પ જાગે છે ત્યારે એ મન વચન કાયાના યોગ પણ અંતર્મુખ બને છે. અને અંતર્મુખ બને છે ત્યારે જાણી બધી જ શક્તિ એની સંકુચિત થાય છે, સંક્ષેપ થાય છે, ક્યાંય રસ રુચિ નથી. કૃપાળુ દેવ તો એક જગ્યાએ લખે છે, જગતમાં ક્યાંય સાતું નથી, ક્યાંય સાતું નથી, અમને ક્યાંય સુખ નથી જગતમાં. એટલું બધું જ્યારે અંતર પરિણામ થાય છે, આ અંતર્મુખતા આ સાધનાની ઉત્કૃષ્ટ અવસ્થા છે. સાધકે ધીરે ધીરે આ દશા પ્રાપ્ત કરવાની છે. બહારથી બહિર્મુખ જીવનથી પાછું વળવાનું છે. વિસ્તાર એ અધ્યાત્મનો મંત્ર નથી, સંક્ષેપ. અને સંક્ષેપ આખા જગતથી પાછો વળીને કેવળ સ્વરૂપની ચિંતનામાં જોડાય, આ એનો સંકલ્પ હોઈ શકે છે. અંતર વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે. એટલે કે છે, અમે એટલું બધું લખી શકતા હતા, દ્રષ્ટાંત વગેરેથી આપીને ઘણા પ્રકારે કરીને તમને સમાધાન આપતા હતા, પરંતુ હાલ એવી સ્થિતિ નથી. કોઈ જ્ઞાનધારા મંદ પડી છે, કોઈ સમજણ હવે ઓછી થઈ ગઈ છે, એવું નથી. પરંતુ ચિત્તની વૃત્તિ જે છે એ બહિર્મુખપણામાં જતા અટકે છે, ખેંચાય છે, પાછી વળે છે. આવું બોલવાના સંબંધમાં પણ લખે છે કે બોલવામાં પણ કંઈક આવું થયું છે. પેલા ખૂબ કહેવાતું, કલાકો સુધી બોલાતું અને બોલતા, એ કહે છે કે હવે એનું પણ કંઈક, હવે એવું જ લખવા કરતાં કેટલીક વાર વિશેષ થાય, પણ બોલવાના સંબંધમાં પણ આ જ પ્રકારે ઘણું કરી ઉદય વર્તે છે. આ જ્ઞાનીઓનો ઉદય, જ્ઞાનીઓ ધીરે ધીરે પોતામાં સમાતા જાય છે, અને આ જ જ્ઞાનનું લક્ષણ છે, આ જ સાધનાનું લક્ષણ છે. સમાઈ જવું, બસ આ સંસારની અંદર તો ફેલાઈ ગયો હતો, એ ભવાભિનંદી હતો, આખા સંસારની અંદર ફેલાયેલો હતો એ જીવ. વિચારના માર્ગે ચાલતા ચાલતા સ્વરૂપમાં પોતાના નિજ કેન્દ્રમાં સમાઈ જાય છે. આ એનું પ્રયાણ કેન્દ્ર તરફ જવાનું છે. જીવ આત્મકેન્દ્રી બને છે, એ હવે જગત કેન્દ્રી, વિશ્વ કેન્દ્રી, સૃષ્ટિ કેન્દ્રી એ રહેતો નથી. એટલે અહીંયા કહે છે કે એવો અમારો કંઈક ઉદય વર્તે છે. એટલે બોલવાનું અત્યારે હજુ કંઈક, લખવા કરતાં બોલવાની અંદર કંઈક હજુ ચિત્તનો ઉપયોગ જાય છે, કારણ કે બોલવાની અંદર સામે વ્યક્તિ બેઠી છે, જેની સાથે વાત કરવી છે એ એક ચૈતન્ય છે. લખવામાં એકલા છે તો જલ્દી પોતામાં વયા જાય, પણ સંઘની અંદર જરૂર સામેના ચૈતન્યની સાથેનો એનો અનુબંધ એને બહાર ખેંચી રાખે છે. એટલે બોલવામાં કંઈક હજુ સુગમતા છે. એટલે તમે સમાગમે જે કંઈ પૂછવું હોય એ પૂછજો. આ જે વિગત આપણે વાંચી છે એમાં વિગતમાં કંઈ બીજું આપણને મહત્વ નથી. જો એમાંથી આપણને દ્રષ્ટિ મળે અને આપણને આત્મવિકાસની દિશા સમજાય કે માર્ગ સમાવાનો છે, માર્ગ અકેલી ઉદાસીનતાનો છે, અને માર્ગ આ અંતર્મુખતા, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, એ જે જ્ઞાની પુરુષોએ દશા વર્ણવી છે એ બહિરાત્મ દશા પૂર્ણ થાય, અંતરાત્મ દશા જાગૃત થાય, તો એ પરમાત્મા દશા પોતામાં પ્રગટાવી શકે. અન્યથા જ્યાં સુધી બહિરાત્મ દશામાં જ લીન છે ત્યાં સુધી પરમાત્મા દશા સાથેનું અનુસંધાન થતું નથી. એ માને છે કે ઘણું થાય છે, પણ બહાર જ થાય છે, બહારના જીવો સાથે, બહારના જગત સાથે, બહારના પદાર્થો સાથે એનું અનુસંધાન બહાર જ છે, બહિર્મુખ છે, ઉપયોગ બહાર છે, એ અનુસંધાન અંતર્મુખ થતું નથી. અહોરાત્ર ઘણું કરી વિચાર દશા રહ્યા કરે છે, જે સંક્ષેપમાં પણ લખવાનું બની શકતું નથી. સમાગમમાં કંઈ પ્રસંગોપાત કહી શકાશે તો તેમ કરવા ઈચ્છા રહે છે, કેમ કે તેથી અમને હિતકારક સ્થિરતા થશે. અહોરાત્ર વિચાર દશા રહ્યા કરે છે, કર વિચાર તો પામ. આ વિચાર છે એ ચૈતન્યના ઉપયોગમય દશા છે, અને એવી દશા અહોરાત્ર રહે. અહોરાત્ર દિવસ અને રાત સતત. સત્પુરુષની વ્યાખ્યામાં કહ્યું છે કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે. અને આ વિચાર દશામાં વિચારનું કેન્દ્ર જ્યારે આત્મા છે ત્યારે અહોરાત્ર વિચાર દશા રહે છે. આ એક અદ્ભુત સત્પુરુષતાની દશા છે કે સૂતા બેઠા જાગતા ઉઠતા એને એક પદની અંદર કૃપાળુદેવે એમને પદ પસંદ પડ્યું, એ લખ્યું છે અવતરણમાં કે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. જીવનના કોઈ પણ કામ ચાલતા હોય અને એ કામ બધા બહાર પ્રવૃત્તિ ઉદયગત થયા કરે, પરંતુ ચિત્તની ધારા એ તો હરિમાં જ રહે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એનું મન ન ચડે બીજે ભામે રે. અરે આવા પરમ તત્વનું સ્વપ્નમાં પણ દર્શન થાય, અહીંયા તો બરાડા પાડીને બોલીએ છીએ, કઈ દર્શન બર્શન થતા નથી. તો કે છે એનું મન બીજે ક્યાંય જાય નહીં, એનું મન ન બીજે ચડે ભામે રે. ઘણી વાર પોતાને પોતાનું અવલોકન કરવું પડે ત્યારે ખબર પડે કે આપણી આવી સ્થિતિ આપણે કેટલા દૂર છીએ. સ્વપ્નમાં પણ જો એ પ્રભુનું સત્વનું પરમ તત્વનું દર્શન થાય તો જગતના રસ રાગ ફીકા થઈ જાય, આવી સ્થિતિ છે. તો કે છે અહીંયા એવી પ્રકારની સ્થિતિ છે. આનંદ ગંજી મહારાજે, યશોવિજયજી મહારાજે આ બધી સ્થિતિને વર્ણવી છે. બધા સંતોની ભાષા જુદી જુદી હોય, ભાવ એક જ હોય છે. મન મહિલા અનુરે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે દ્રઢ મન કરે જ્ઞાના ક્ષેપકવંત. છઠ્ઠી કાંતા દ્રષ્ટિ યોગ દ્રષ્ટિની સજ્જાઈની અંદર એ દ્રષ્ટિમાં યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે આ દ્રષ્ટિમાં જ્યારે જીવ આવે છે ત્યારે જેમ પતિવ્રતા સ્ત્રી ઘરના બધા જ કામ કરતી હોવા છતાં એ માત્ર પોતાના પતિના સ્મરણની અંદર જ એની અંતરધારા ઉપયોગની ધારા રહેતી હોય છે, એમ આ સાધક જીવ એ જ્યારે બધું જ કરતો હોય જગતના વ્યવહારો છતાં પણ એ પોતાના જ સ્વરૂપની સાથે એની ધારા લીન રહે છે. કામ બધા ચાલે એટલે અહોરાત્રની અંદર ઉદયગત વ્યવહાર બધો ચાલતા હોવા છતાં સ્મરણની ધારા વિચારણાનો તંતુ સ્વરૂપની સાથે જોડાયેલો છે. અને એ પણ કહે છે તમને સંક્ષેપમાં લખવાનું બની શકતું નથી, આ તમને કેવું કેવી રીતે કહેવું, આ જણાવવું કેવી રીતે. અને પત્ર લાંબા તો લખાતા નથી, અને ટૂંકા લખવા હોય તો ટૂંકામાં આ વાત અમારાથી કહી શકાય એવું પણ નથી. એટલે કહે છે કે તમે સમાગમમાં મળશો તો પ્રસંગોપાત કંઈ કહી શકાય તો કહીશું, જરૂર તમને કહીશું. કારણ કે સૌભાગ્યને પણ આ જ દશા પ્રાપ્ત કરાવવી છે. હરિનું પૂર્ણ સ્વરૂપ અમારા હાથે જ પ્રભુ તમને પ્રગટાવશે એવું અમને લાગે છે. એટલે કહે છે કે તમને આ વાત જરૂર કરીશ, કેમ કે અમને પણ હિતકારક સ્થિરતા થશે. સત્સંગ હંમેશા સૌભાગ્યના સત્સંગમાં કૃપાળુ દેવ કહે છે અમને અસંગતા જ વેદાય છે, આ હિતકારક છે. કબીરપંથી ત્યાં આવ્યા છે તેમનો સમાગમ કરવામાં બાધ સંભવતો નથી, તેમજ કોઈ તેમની પ્રવૃત્તિ યથા યોગ્ય ન લાગતી હોય તો તે વાત પર વધારે લક્ષ ન દેતા કંઈ તેમના વિચારનું અનુકરણ કરવા યોગ્ય લાગે તે વિચારો. ખંભાતના મુમુક્ષુઓને કબીરપંથીના સમાગમ કરવા માટે મોકલેલા, અને અહીંયા સૌભાગ્યને સૂચન કરે છે સાયલામાં પણ જો કબીરપંથી આવ્યા હોય તો તેનો સમાગમ કરવામાં કોઈ બાધ નથી, પરંતુ તેમની કોઈ પ્રવૃત્તિ યથા યોગ્ય લાગતી ન હોય. આવું બને ઘણી વાર. દરેકને પોતાની સમાચારી છે, પોતાના ગચ્છ પંથ સંપ્રદાયની રીતિ રિવાજ છે, અને એ પ્રમાણે કોઈ આપણને મગજમાં ન બેસે, ફિટ ન થાય, એટલું ઔદાર્ય પણ ન હોય અને ક્યારેક એટલું વ્યાપક ચિંતન પણ ન હોય, તો જીવ નાની નાની મર્યાદાઓની અંદર અટવાઈને બેઠો હોય છે. આ એનો એક મત છે એક પ્રકારનો. માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. તો ઘણીવાર આપણને આપણા મતનો વેશનો આચારનો આગ્રહ હોય છે. સત્ય છે કે નહીં એ તો પરમ પુરુષ જાણે, પરંતુ આપણો આગ્રહ આવો હોય છે અને એને કારણે ઘણીવાર આપણે સત્યથી વંચિત થઈ જતા હોય છે. અહીંયા કહે છે કે તો એવું ન લાગતું તો એના ઉપર તમે વધારે લક્ષ નહીં આપશો. જીવ સત્સંગમાં સમાગમમાં જાય છે ત્યારે એનું લક્ષ શું કહેવામાં આવે છે, એના વિચારની અંદર શું વાત વ્યક્ત કરવામાં આવે છે એના ઉપર જતું નથી. પણ લક્ષ ક્યાં જાય છે, એ કેવા હતા, કેવા કપડાં પહેર્યા હતા, કેવી રીતે બેઠા હતા, એણે શું કર્યું હતું, બસ આવી બધી બિનમતલબી બિનપ્રયોજનભૂત, કદાચ એને દુર્લક્ષ કરવું હોય તો કરી શકાય એમ છે. તો કહે છે એના ઉપર વધારે લક્ષ નહીં આપવાનો. એનું આમ હતું, તમે જોયું, તમે ગયા તમે જોયું, એને આમ હતું, અરે એનું જે હોય તે એ મૂકને. એની વિચારનું કંઈ અનુકરણ કરવા યોગ્ય લાગ્યું તમને? જો એ લાગતું હોય તો તે વિચારવું. આપણે સાધકની દ્રષ્ટિ, મુમુક્ષુની દ્રષ્ટિ, સત્ય ગમે ત્યાંથી પાર પડતું હોય, પમાતું હોય, તો તે અમને પ્રગટ થાવ અમને મળે. સત્યના કિરણો દસે દિશાઓમાંથી આવતા હોય તો પણ અમારા અંતરને એ અજવાળે. આવો દ્રષ્ટિકોણ સાધકનો સત્યના જિજ્ઞાસુનો હોઈ શકે. તો અહીંયા બહુ સરસ દ્રષ્ટિ બંધાવે છે કે તમે જજો અને એની કોઈ પ્રવૃત્તિ છે એની સાથે મેળ ન બેસે, કેમ કે એ તો સમાચારી છે, ન બેસે તો એના ઉપર બહુ લક્ષ નહીં આપશો. પરંતુ તેમના વિચારનું કોઈ અનુકરણ કરવા યોગ્ય લાગતું હોય તો એ વિચારો કે ભાઈ એમણે આ વાત કીધી છે, એ વાત આપણા માટે કંઈક આધ્યાત્મિક દ્રષ્ટિએ નવી છે, તત્વનો પ્રકાશ પાડે એમ છે, આપણી સમજ વિકસે એમ છે, તો આપણી સમજ વિકસાવવા પ્રયત્ન કરવો, આપણી સમજને દુરસ્ત કરવી. બંધાયેલી હોય ઘણીવાર આપણી સમજ, તો એને દુરસ્ત કરવી. વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. કબીર સંપ્રદાયની વિશેષતા એ છે કે ગમે તે પ્રકારની એની સમાચારી હોય પણ એમની સાદગી અને એમનો વૈરાગ્ય, એ કબીર સાહેબે એવા એના બંધારણ કર્યા છે, અદ્ભુત છે. અને એ પરંપરા હજુ સુધી ચાલી આવી છે. વૈભવમાં, દોમ દમામ આડંબર, એમાં ક્યાંય એ લોકો ઘસાયા નથી, ખરડાયા નથી, ખેંચાયા નથી. આવા કોઈ પ્રલોભનની અંદર એ સાધુ સંતો સંપ્રદાયના કેટલાય એવા, અને અન્ય દર્શનની અંદર આવા કેટલાય મહાત્માઓ છે, દશાવાન છે, જ્ઞાનવાન છે, સાધનાવાન છે, મહાયોગી છે, પણ એ બહારના વૈભવમાં, પ્રલોભનમાં, સિદ્ધિમાં, યશમાં, પ્રસિદ્ધિમાં, સત્કારમાં, મનાવામાં, પૂજાવામાં, એમાં ક્યાંય ખેંચાયા નથી. એ પોતાના સ્વરૂપની મર્યાદાની બહાર જતા નથી. સત્સંગને પણ એક મર્યાદા હોય છે, એ મર્યાદાની બહાર ન જાય. આ મર્યાદા પણ એક ધર્મ છે. જ્યારે જીવ અહમ કેન્દ્રી બને છે ત્યારે આ મર્યાદા તૂટી જાય છે. અહીંયા સરસ વાત મૂકી છે કે વૈરાગ્યવાન હોય તો એનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. કારણ કે અધ્યાત્મનો આધાર ત્યાગ અને વૈરાગ્ય છે. આખું અધ્યાત્મ દર્શન વૈરાગ્ય ઉપર અધિષ્ઠિત છે, વૈભવ ઉપર નહીં. આ જૂઠી કલ્પના છે. એટલે આપણે ચારે બાજુ આજે ધામ ધમાલ અને વૈભવના પ્રદર્શનોની પાછળ ગાંડા બન્યા છે. આપણને એમ કે એ જેમ વૈભવ વધારે એમ તત્વ ઊંચું. આ મિથ્યા માન્યતા છે. આ મૂળભૂત તત્વની સાથે વિસંગત વાત છે કે તત્વનો આધાર, જ્ઞાનનો આધાર, અધ્યાત્મનો આધાર વૈરાગ્ય છે, વૈભવ નથી. જ્યાં જ્યાં આવું જીવ લોભામાં, આ લૌકિક દ્રષ્ટિ જ્યાં આવે, લોકસંજ્ઞા જ્યારે દાખલ થઈ જાય ત્યારે આવી પ્રકારની માન્યતા જોર કરે. અને પછી તો સમુદાયની અંદર બે ચાર જણા એવા દાખલ થઈ જાય તો આખા માર્ગને જુદે માર્ગે દોરી જાય. અને પછી બધા કે શું કરીએ શું કરીએ શું કરીએ, આમાં જાય જેમ સમાજની અંદર બે ચાર ગુંડા લોકો સમાજની દાદાગીરી કરીને આંખો ખેંચે, એમ આ ધર્મસ્થાનોની અંદર પણ આવા બે ચાર ઘૂસી જાય, અને જો એના ઉપર આવા સાત્વિક પુરુષોનો એના ઉપર જો દાબ ન હોય તો એ આખો માર્ગ જુદી પ્રકારે ખેંચી જાય. આવું બનતું આવ્યું છે, અને અનેક પ્રકારના આવી સારી પ્રવૃત્તિઓ બધી અસ્ત પામી છે. એનું કારણ એ કે આની અંદર એનો આધાર વૈરાગ્ય ખસી ગયો, અને આત્મભાવની ઉન્નતિ માટે વૈરાગ્યમય જે આચાર છે એ સહાયક છે, વૈભવમય નહીં. બાહ્ય ભૌતિક સુખ સંપત્તિ આડંબર ધામ ધમામ આપણને લાગે કે આમ બસ એ સંસારની વાત છે, આંજી દેવા, લોકોને પ્રભાવ પાડી દેવો, ચારે બાજુ એટલો બધો પ્રચાર કરવો, પ્રચારથી લોકોને આમ દિશાહીન કરી નાખવા, એવું જબરજસ્ત કરવો સાયકોલોજી, એ મોડર્ન માર્કેટિંગ છે. ધર્મનું માર્કેટિંગ પબ્લિસિટીથી ન હોય, ધર્મનું માર્કેટિંગ ત્યાગ વૈરાગ્ય યુક્ત ચારિત્રના પ્રભાવથી હોય, સાદગીથી હોય. તો એ અહીંયા વાત મૂકે છે કે વૈરાગ્યવાન હોય એનો સમાગમ, આના સમાગમમાં આવેલો જીવ ક્યાંક આત્માની ઉન્નતિના માર્ગે વળી શકે છે. વૈરાગ્યથી વૈભવથી આકર્ષિત થયેલા જીવો એ ક્યારેય આત્મભાવની ઉન્નતિ નહીં શીખે, એના જીવનમાં તો કંઈ બીજું જ દાખલ થઈ જશે, અને પછી એને સંસારના બધા જ માપદંડ છે એ ધર્મમાં લગાવી દેશે કે અહીંયા આટલું આવવું જોઈએ, આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, તેવું થવું જોઈએ. અને જે કંઈ વર્તમાન જગતની અંદર મોર્ડનમાં મોર્ડન ટેકનિકો છે બધી, એ બધી લગાવીને ધર્મની અંદર પણ એ જ પ્રકારનો પ્રભાવ પેદા કરવાનો પ્રયત્ન કરે, તો આનાથી લોકોને આંજી શકાય, પરંતુ એની આત્મદશાને ઉજાગર કરી શકાય નહીં. અહીંયા જ્ઞાની પુરુષ કહે છે કે વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. કૃપાળુદેવે આ વાત અગાઉના પત્રોમાં મૂકી છે, પણ ઘણી વાર આપણને એ તરફ લક્ષ્ય ન હોય તો એ ગમે જ નહીં, આપણે દુર્લક્ષ કરી નાખે. એણે કહ્યું કે કલ્યાણ એ જ માર્ગમાં થાય કે જ્યાં બધી જ ક્રિયા અસંગપણાવાળી હોય, અને અનુયાયીનો લક્ષ આત્મતત્વ ઉપર જ હોય, અન્યતર ન હોય. બસ એ સિવાય કલ્યાણનો કોઈ બીજો માર્ગ છે નહીં. અને એમાં લખ્યું કે અહીંયા તો આપણા ઉપદેશ પણ બીજાને પ્રભાવ કરવા માટે જ થાય છે, એ જ પત્રમાં લખ્યું જ બધું, કે અહીંયા તો બધું જ વસ્તુ થાય છે પ્રભાવ ઊભો કરવા, આ કલ્યાણનો માર્ગ નથી, નથી એનું થાય છે, નથી એના સમાગમમાં આવનારાનો કોઈનો, આ આત્મકલ્યાણનો માર્ગ નથી. કૃપાળુદેવ તો સ્પષ્ટ લખે છે, આપણને કેટલું સમજાય કેટલું પકડાય એ વાત જુદી છે, અને પકડાય પછી આપણે આપણું ઇન્ટરપ્રિટેશન કરીએ એ બધી સાવ જુદી વાત છે. તો કહે છે કે આત્મભાવની ઉન્નતિ વૈરાગ્યથી થાય, અને આ વાત શાશ્વત સિદ્ધાંત છે, આમાં કોઈ વ્યક્તિગત માન્યતા નથી, આ સૈદ્ધાંતિક વાત છે. એટલે આત્મસિદ્ધિની અંદર એને એનું સ્વરૂપ આપ્યું છે. ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય તેને નામ અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ભાઈ આ આધાર છે, ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય નથી, અને વૈભવનો મહિમા છે, પ્રસિદ્ધિનો મહિમા છે, સત્કાર પૂજાનો મહિમા છે, નામના યશનો મહિમા છે, આ ચિત્ત જ્ઞાનને માટે યોગ્ય ભૂમિકાવાળું નથી. પ્રચાર માટે બરોબર છે, ફાઇન, એને એ વાત આપો તો આખી જબરજસ્ત પ્રચાર ઊભો કરી દેશે, જ્ઞાન પ્રાપ્તિ માટે ચિત્તની આ અવસ્થા ઉપકારી નથી. આકર્ષક ગમે તેટલી લાગે તો પણ એ પ્રલોભન છે, એનાથી બહિર્મુખતા આવશે, જગતના પદાર્થ તરફ જાણે અજાણે ચિત્ત ખેંચાઈ જશે, અને જે કષાયો અને જે વિભાવો અનંતકાળનું પરિભ્રમણ કરાવે છે એ જ જુદા રૂપમાં આવી અને રૂપાંતર થઈ અને ફરી જીવને ભાન ભૂલાવશે. કૃપાળુદેવે એક જગ્યાએ આ સૂક્ષ્મતા આપી છે, પકડવી પડે કે જ્યારે જીવ ગ્રંથી ભેદ કરવા જાય છે ત્યારે એ મોહ એવું રૂપાંતર થાય છે કે એને ભાન ભૂલાવે છે, અને આ મારું બરોબર જ છે એમ માની અને એ ગ્રંથિભેદ કરવાના સામર્થ્યથી પાછો ફરે છે, અને ફરી ક્યારેય ગ્રંથિભેદ કરી શકતો નથી. આ ભાન ભૂલાવે છે, રૂપાંતર થાય છે, ગ્રંથિનું રૂપાંતર થાય છે. અને જીવને એવો એક ભ્રમ થઈ જાય છે કે હું કરું છું, અમે બધા ધર્મ જ કરીએ છીએ, અમે આમ જ કરીએ છીએ, અમે તેમ જ કરીએ છીએ. આ એનું રૂપાંતર એના લક્ષમાં આવતું નથી કે ત્યાગ વૈરાગ્યથી દૂર લઈ જનાર જે કાંઈ વાત છે એ અધ્યાત્મના માર્ગથી આ જીવને દૂર લઈ જાય છે. આ રૂપાંતર એના લક્ષમાં આવતું નથી. મોહનું સ્વરૂપ એ સંસારનું છે, એ મોક્ષ સાથે નથી. મોહ અને મોક્ષ એ બંને પ્રતિપક્ષી શબ્દો છે. જ્યાં મોહ છે ત્યાં મોક્ષ નથી, અને જ્યાં મોક્ષ છે ત્યાં મોહને કોઈ અવકાશ નથી. સાયલે અમુક વખત સ્થિરતા કમળ સંબંધી આપે લખ્યું તે વાત હાલ ઉપસમ કરવાનું ઘણું પરિચિત રહે છે, કેમ કે લોક સંબંધી સમાગમથી ઉદાસભાવ વિશેષ રહે છે. તેમજ એકાંત જેવા યોગ વિના કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં, જેથી આપે લખેલી ઈચ્છા માટે પ્રવૃત્તિ થઈ શકવી અશક્ય છે. સૌભાગ્યની ઈચ્છા છે સાયલામાં મુકામ કરો, સૌભાગ્ય સાથે મળવાનું હોય તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ સરસ કૃપાળુ દેવ, કેટલા જ્ઞાનીની દ્રષ્ટિ આમાંથી જો આપણે પકડાય કે હોય તો સાયલામાં નથી રોકાવ. એ કહે છે કે તે વાત ઉપસમ કરવા ઉપર ચિત્રીય છે અમારું કે ના, સાયલા ન રોકાવ. તમને મળવાનો કોઈ બાદ એવું નથી લખતા કે તમને ન મળવું, કારણ લોક સંબંધી સમાગમથી ઉદાસ ભાવ વિશેષ રહે છે. અને સાયલામાં તો આ કૃપાળુ દેવ માટેની આખી લોકોને બરોબર એ પ્રકારની પ્રસિદ્ધિ હતી. તો લોક સંબંધી સમાગમથી ઉદાસ ભાવ અમારો, અમે લોકના સંગમાં સંપર્કમાં આવવા ઈચ્છતા નથી. અમારો ઉદાસ ભાવ એટલો બધો છે કે અમે લોક સંબંધી આ સત્સંગના નામે સત્સંગ પરમાર્થ પણ કરવા ઈચ્છતા નથી. અને કારણ આપે છે, જો સાધક છે, અંતરની શુદ્ધિ તરફ જ્યારે પ્રયત્ન ચાલે છે ત્યારે કહે છે કે એકાંત જેવા યોગ વિના કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં. કેટલી બધી અંતરની પ્રવૃત્તિ છે ચિત્તની, આ ચિત્તની મનની પ્રવૃત્તિ હિસાબ વિનાની છે. આનો રોધ કરવાનો છે. સમયે સમયે નિમિત્તાધીન આ વૃત્તિ ચલિત થતી વૃત્તિઓ જાગતી જ હોય છે. એને બાહ્ય પ્રવૃત્તિનું સ્વરૂપ તો પછી મળે, પણ પેલા એ વૃત્તિ ઉપયોગ બહિર્મુખ થાય એવી, એ તો સમયે સમયે આ ચિત્તમાં વૃત્તિ ઉઠે છે. આ પ્રવૃત્તિ છે ચિત્તમાં ઉઠતી વૃત્તિઓ પર સંબંધી. સમયે સમયે જીવ પર કથામાં અને પર વૃત્તિમાં આખું જીવન વહ્યું જાય છે. વહ્યું જાય છે એટલે આખું તણાય છે, પ્રવાહમાં ખેંચાય છે. સમયે સમયે પર વૃત્તિમાં અને પર કથામાં. તો આ તો એવી પ્રવૃત્તિઓ છે ચિત્તની કે મન વચન કાયાના યોગથી, એમાં કદાચ કાયાના યોગથી કોઈ પ્રવૃત્તિ ન થતી હોય, પણ મનથી થતી પ્રવૃત્તિ એક સમય માટે પણ વિરામ પામતી નથી. કેટલુંક કામ આપણે કરી શકતા હોય, કેટલુંક ન કરી શકતા હોય, એને યોગ્ય અનુકૂળ ઉદય હોય અથવા ન હોય, પણ ચિત્તની ધારા એથી અટકતી નથી. જે કોઈ ઘણીવાર દુષ્ટ વૃત્તિ, અશુભ વિચાર, અનિષ્ટ વૃત્તિ ચિત્તમાં જાગે છે તે સમયે કાંઈ એવા સંજોગો ઊભા થાય અથવા ન પણ થાય, પણ ચિત્તની વૃત્તિ તો એમાં રમમાણ થઈ જાય છે. અને ત્યાં બધા જ પ્રકારના ક્લેશ સંકલેશના પરિણામોમાં એ ચિત્તની અવસ્થા છે. ત્યાં પ્રશાંત અવસ્થામાં કહીએ તો પણ કષાયોનું ત્યાં જાગૃતપણું છે, વૃત્તિ કષાયયુક્ત છે. દેવચંદ્રજી મહારાજે આ સ્થિતિને સરસ વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં સમજાવી છે કે ક્લેશ વાસિત ચિત્ત સંસાર, ક્લેશ રહિત ચિત્ત તે ભવપાર. જે ચિત્ત ક્લેશથી વાસિત છે, આ વૃત્તિથી વાસિત છે, એ સંસાર છે. ત્યાં સમયે સમયે એ બંધ બંધાયા જ કરે છે. અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દુર્ગતિના બંધ બાંધ્યા એ કોઈ ક્રિયાથી નથી બાંધ્યા, આ ચિત્તમાં ઉઠેલી વૃત્તિઓના તોફાનથી બંધ બંધાયા છે. શાસ્ત્રમાં ઉદાહરણ આપ્યું છે તાંદુલ્ય મત્સ્ય, એ તંદુલ જેવડો મોટા મગરમચ્છની પાપણમાં માત્ર બેસી શકે એવડું એનું કદ છે. અરોળો મગરમચ્છ પાણીની અંદર કેટલા હજારો જીવો આવે છે અને જાય છે શ્વાસ ઉચ્છવાસમાં, અને બેઠો બેઠો વિચાર કરે છે પાપણ ઉપર બેઠો બેઠો કે આ કેવો અણઘડ છે, અણસમજ્યું છે. હું આવું તો એક પણ જીવને પાછો જવા દઉં નહીં, બધાને ભસ્મીભૂત કરું. એ ભયંકર દુર્ગતિના સાતમી નારકીના બંધ બાંધે છે. શાસ્ત્રકારો કહે છે એ મત્સ્ય પોતે કંઈ કરતો નથી, પણ એની ચિત્તવૃત્તિઓ આટલી ભયંકર વ્યાપારની અંદર રોકાયેલી છે અને એના બંધનું કારણ છે. એ મત્સ્ય હતો તાંદુલ, ચોખા જેવડું જ જેનું શરીર હતું. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પૂર્વનો યોગ હતો એટલે એ પામી અટકી ગયા, વિરમી ગયા અને પાછા ફરીથી પોતાના માર્ગ ઉપર આવ્યા અને દુર્ગતિના બંધ તોડી અને પોતાનું કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. આ જીવની અવસ્થા જીવને ખ્યાલમાં નથી કે હું કંઈ કરતો તો નથી. જ્ઞાની પુરુષ કહે છે કે એકાંત જેવા યોગ વિના કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં. સતત ઉપયોગથી એ વૃત્તિઓનું નિરસન કરવું પડે, એ જાગેલી વૃત્તિઓને સમાવવી પડે અને એ માટે પ્રબળ આત્મવિચારણા એ જ એનો ઉપાય છે. અને એ આત્મવિચારણા કરવા માટે સંગ બાધક છે. એ જો સંગ પ્રસંગની અંદર હોય તો તે સમયે એટલા પુરુષાર્થમાં વિક્ષેપ થાય છે. એટલે કહે છે કે બની શકે નહીં, જેથી આપે લખેલી ઈચ્છા માટે પ્રવૃત્તિ થઈ શકવી અશક્ય છે. માટે તમે જે કહો છો કે સાયલા આવો, એવી અમારું હવે અત્યારે એવી પ્રવૃત્તિ થવી અશક્ય છે. અમે લોક સમાગમમાં આવવા ઈચ્છતા નથી. આ જ્ઞાનીની ઉર્ધ્વધારા છે, ઉર્ધ્વદશા છે, આત્મવિકાસની ચડતી શ્રેણી છે. જે જીવ જ્ઞાન થયા પછી મુક્તિના માર્ગે આગળ વધે એનું આ લક્ષણ છે કે બને એટલો સંક્ષેપ થાય છે એના વ્યવહારમાં, એની પ્રવૃત્તિમાં, એના મન વચન કાયના યોગમાં. અને એ વાત અપૂર્વ અવસ્થાની અંદર આ સિદ્ધાંત રૂપે મૂકી છે. સંયમ ના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કેટલી અદ્ભુત દશા મૂકી છે. હજી એ જીવ કઈ સાતમા ગુણ સ્થાને કે નથી ગયો, હજી તો એની સર્વવીરતિ થઈને આગળ ચાલ્યો છે. અપૂર્વકરણ તો હજી હવે આવવાનો છે, પણ ત્યાર પહેલા જે આખી પરિવર્તન આવે છે એ અપૂર્વ અવસરની અંદર આ ગુણથાણાની અંદર આ બધી અવસ્થાઓ સમજાવી છે. અને એવું જ આઠ દ્રષ્ટિની સંજયમાં યશોવિજયજી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્રસુરી મહારાજાએ આ બધું સમજાવ્યું છે કે આવી એક એક સ્થિતિમાંથી પસાર થાય છે. એ સીધે સીધો કોઈ મોક્ષ નથી વયો જતો, અને જ્ઞાન થયું એટલે શું જ્ઞાન થયું, ઝપકારા જેવું જ્ઞાન હશે. પણ એ જ્ઞાનને એને કેવળ જ્ઞાન સમીપ પ્રાતિભ જ્ઞાન સ્વરૂપ અરુણોદય સુધી લઈ જવા માટે મહાપુરુષાર્થ કરવો પડે છે, ત્યાં સુધી જવું પડે છે. અને જવું હશે ત્યારે એની અંતર્મુખતાના યોગ વધતા હોય. ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં ખ્યાલ આવે છે, ક્ષણે ક્ષણે ઘટે. અને અહીંયા તો ક્ષણે ક્ષણે વધે છે, ક્ષણે ક્ષણે ઘટે. સ્વરૂપનું લક્ષ જેને છે અને જિનેશ્વરની આજ્ઞાનું અવલંબન જેને છે એને પ્રવૃત્તિ બધી સંયમના હેતુથી જ હોય, અને એ પ્રવૃત્તિનું સ્વરૂપ ક્ષણે ક્ષણે ઘટતું હોય અને અંતે નિજ સ્વરૂપમાં પોતે પોતામાં સમાઈ જાય. આ એનો ઉત્થાનનો ક્રમ છે. આ આત્મરમણતાનો ક્રમ છે, આ નિજ સ્વરૂપની પ્રાપ્તિ અને તેમાં સ્થિરતાનો ક્રમ આ છે. તો કહે છે કે એ આ માટે થઈને અમે ત્યાં આવી પ્રવૃત્તિ લોક સમાગમની પણ કરવા ઈચ્છતા નથી. અત્રેથી જે મિતિએ નિવૃત્ત થઈ શકાય તેવું હશે તે મિતિ તથા ત્યાર પછીની વ્યવસ્થા વિશે વિચાર યથાયોગ્ય થાય તે વિશે આપણા તરફ પત્ર લખીશું. શ્રી ડુંગર તથા તમે કંઈ જ્ઞાન વાર્તા લખશો. અત્રેથી પત્ર આવે ન આવે તે પર વાટ ન જોશો. શ્રી સ્વભાવનો વિચાર હાલ આ તરફ આવવા વિશે રહેતો હોય તો હજી વિલંબ કરવો યોગ્ય છે. કંઈ જ્ઞાન વાર્તા લખવાનું બને તો લખશો, એ જ વિનંતી. આત્મ સ્વરૂપના પ્રણામ. અનુસંધાન લઈએ તો આ જ વર્ષની અંદર એમણે મુંબઈ આવવા માટે વાત લખી છે અને એમાં ડુંગરનો હિચકિચાટ હતો. એના કેટલાય પત્રો આવ્યા, પછી એને લખ્યું કે ડુંગરને ન આવવું તો કંઈ નહીં, તમે આવજો. અને પછી લખ્યું કે અત્રેની થોડીક સ્થિતિ થતાં હવે અત્રેથી ફરી જણાવવામાં ન આવે ત્યાં સુધી તમે આવશો. આ બધા પત્રો આપણે અનુસંધાન કરીએ તો આખો ક્રમ આ ચાલે છે જ્ઞાનીઓનો. એમાં સ્વભાગનો સત્સંગ થાય તો અહીંયા ના લખે છે. અરે આપણે તો કહીએ કે અમે ક્યારે સત્સંગ કરીએ અને જ્ઞાની હા ના કરે, આ તો દશા ઉલટી થઈ. જ્ઞાની કે હવે ક્યારે આવો છો, અમે તમારી રાહ જોઈ છે. હાથ જવા દો બધી. અહીંયા કહે છે, ફરીથી કહે છે કે સ્વભાગનો આ તરફ આવવાનો વિચાર હોય, કેમ કે હજી અમે ક્યારે નીકળી શકશું એ કાંઈ નક્કી નથી. અને સ્વભાગને ડુંગર એ પ્રકારના છે કે આ પ્રભુ ન નીકળી શકો તો અમે ત્યાં આવીએ. તો એને પણ આ જ્ઞાની લખે છે કે તમારો આ તરફ આવવા વિશે રહેતો હોય વિચાર તો હજી વિલંબ કરવો યોગ્ય છે. હમણાં નહીં આવશો. અમે અત્યારે આ અંતર્મુખ સ્થિતિમાં છીએ, સમાગમ અમને ઈચ્છિત નથી. આ દશા છે, એક અંતર્મુખ દશા. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિર્ગ્રંથોનો પરમ ધર્મ છે. આ વાત સમજાવવી જોઈએ. એટલે કે છે કે તમે કંઈ જ્ઞાન વાર્તા લખવી હોય તો લખશો, અમારાથી પ્રત્યુત્તર અપાય તો આપીશું, અને અમારો પત્ર ન આવે તો પણ તમારે કંઈ વાત જોવી નહીં. બીજો લખજો, ત્રીજો લખજો. જ્ઞાન વાર્તા લખવાનું બને તો લખશો, કારણ કે અમે એમાં ઉપયોગ દઈશું. અને જો તમારા તરફ લખવાનું બનશે તો લખશો. નિસ્પૃહતાનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. જ્ઞાની કેટલો નિસ્પૃહ હોય છે. અને સ્વભાગ અને રાજના સંબંધો ખ્યાલમાં આવે છે. આ નિસ્પૃહતા કેની વચ્ચે છે? જે લખે સ્વભાગ, તમે અમારા અથાગ ઉપકારી છો, એને પણ કંઈક આવવામાં વિલંબ કરજો. પરમાર્થના આ અગમ નિગમના ભેદ સમજવા અને સમજાવવા થોડા કઠિન પડે છે, કારણ કે અંતર પરિણતિની આ બધી વાત છે. અનુભવમાં જ્યાં સુધી આપણે ન જઈએ ત્યાં સુધી આપણને આત્મવિકાસની આ શ્રેણી પકડાતી જ નથી, કારણ કે બહિર્મુખ લક્ષવાળા જીવો એ જ્ઞાનીના અંતરને ઓળખે કેવી રીતે? એટલે કૃપાળુ દેવે અગાઉના એક બૌદ્ધ વાક્યમાં એક વાક્ય લખ્યું હતું, શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? અમે લખીએ પણ કોણ સમજશે? આ બધું કોને સમજવું છે? શુક્લ અંતઃકરણ, નિર્મળ ચિત્ત, કોઈ પણ પ્રકારનો જેનો અહમ નથી. આવું મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ એ અહંકારથી પણ જે રહિત થયો છે એના વિના આ કોણ અમને સમજી શકે? કહ્યું છે, વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જીતેન્દ્રિયપણું તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આવી સરળતા જેનામાં નથી એ અમને કેવી રીતે સમજી શકશે? અરે ઇન્દ્રભૂતિ વિના મહાવીરના વચનને કોણ દાદ આપી શકે? કણાએ સાંભળા, ગોસાળો તો સાંભળી સાંભળીને થાકી ગયો, અને જમાલી તો સાંભળીને દૂર વયો ગયો, સમીપમાં જ હતો. પણ આણે તો પેલા જ દર્શને એના ત્રણ જ શબ્દો સાંભળ્યા, ત્રણ જ શબ્દો. કેવી સ્થિતિ હશે અને કેવી સરળતા હશે! હરિભદ્રએ તો પુરોહિતના રૂપમાં એક જ ગાથાનો અર્થ આચાર્ય પાસેથી સાંભળ્યો કે આનો અર્થ આ થાય, મોક્ષના માર્ગની આ એક યોગની ભૂમિકા છે. આજ સુધી તો શરીર લક્ષિત યોગની આખી આરાધના હતી કે દિવ્ય દેહ કેમ પ્રાપ્ત થાય, સિદ્ધિઓ કેમ પ્રાપ્ત થાય, રિદ્ધિઓ કેમ પ્રાપ્ત થાય, અને આ દેહની અંદર આપણે અનેક પ્રકારનું ઉડી શકીએ, અગ્નિમાં ચાલી શકીએ, વાયુમાં ઉડી શકીએ, પાણીમાં ચાલી શકીએ, આમ કરી શકીએ, તેમ કરી શકીએ, પદાર્થોનું રૂપાંતર કરી શકીએ, મુઠ્ઠીની અંદર ઝવેરાત ઊભું કરી દઈએ, મીઠાઈ લાવી દઈએ, પદાર્થને આમ પરિવર્તિત કરી દઈએ, આ બધી શક્તિ છે, આ લબ્ધિ છે બધી. ઉડતા પંખીને પાડીએ, આ બધી યોગની આખી સિદ્ધિ ઉપર યોગ મર્યાદિત થયો હતો. જૈન આચાર્ય શ્રી હરિભદ્રની દ્રષ્ટિ હતી, અને એમાંથી એક આખો સુરી પુનંદર યુગ યુગ નિર્માતા એવો આચાર્ય હરિભદ્ર થયા. 1444 ગ્રંથો દ્વારા યોગ દ્રષ્ટિ સમુચય, યોગ બિંદુ, યોગ શતક આ બધા ગ્રંથો રચી અને જગતના જીવોને યોગ મોક્ષની સાથે જીવને જોડે તે વ્યવહાર, તે ક્રિયા, તે ધર્મ અને આવો પરિશુદ્ધ વ્યવહાર બીજો નહીં. યોગની પરિભાષા, યોગનો આત્મા બદલાઈ ગયો. જગતને યોગનું નવું દર્શન હરિભદ્રે આપ્યું. એણે આગમને યોગમાં ઢાળી દીધો. કૃપાળુદેવ લખે છે, હરિભદ્રની ચમત્કૃતિ અદ્ભુત છે. પણ આવા જીવો આ કથનને સમજી શક્યા કારણ કે એમના અંતકરણ સરળ હતા, એમની બુદ્ધિ વિશાળ એટલે ક્યાંય બંધાયેલી નહોતી, એ મધ્યસ્થ હતા એટલે એનો મતાગ્રહ છૂટી ગયો હતો, અને જીતેન્દ્રિય હતા એટલે જગતના કોઈ તમારા પ્રદર્શનથી સુખ વૈભવમાં લલચાય એ પ્રલોભનની લાલચમાં નહોતા. એ સમંત ભદ્ર આચાર્ય જેવા હતા કે તારા સમવસણમાં અમને દેવો ચામર વિંજે છે એનો મહિમા નથી, રત્નના સિંહાસનનો મહિમા નથી, સોના રૂપાને મણીના ગઢ છે એનો મહિમા નથી. શું સમજે છે તું તારા મનમાં? અમે એટલા માટે તારી ઉપાસના કરીએ છીએ કે નમસ્કાર કરીએ છીએ, અમને મહિમા છે આ બધાની વચ્ચે રહેલો તું વિતરાગ છો. તારી સર્વજ્ઞતા અને તારી વિતરાગતા તેને અમારું આ નમન છે. એટલે ઘણીવાર ભ્રમ થાય છે કે બહુ ભપકો હોય તો બસ બધાને આમ અંજાઈ ગયા. આ પ્રભાવ આધાર ઉપર ધર્મ ટકતો નથી. પણ જીવ હજી બહુ ટૂંકી દ્રષ્ટિમાં છે અને બાહ્ય દ્રષ્ટિમાં છે, એને આ લક્ષ નહીં આવે. સમવસણનું મહાત્મ્ય એને નહીં પકડાય કે આટલું ઉત્કૃષ્ટ વૈભવ તો આપણે નથી કરી શકવાના, જે દેવોએ કર્યો છે એ પણ ઉપકારી નથી એમ મહાત્માઓએ આપણને બોધમાં કહ્યું. ઉપકારી એ પ્રભુની વાણી, એ પ્રભુનો બોધ, એના મુખેથી થતું તત્વ, અને જે જીતેન્દ્રિય છે એટલે એક પણ આ બધા ઇન્દ્રિયોના વિષયો છે પણ એના તરફ કોઈ આકર્ષાતો નથી. પ્રભુના સમવસણમાં જનારાને જો પ્રભુના કોઈ પણ વૈભવનો, ઐશ્વર્યનો, સમવસણનો મહિમા હોય તેને એમ થાય કે આમાંથી થોડો ટુકડો હું હાથમાં લઈ લઉં. બોધ નો લીએ રત્ન, એકાદુ મોતી જો ખરી જાય છત્ર ઉપરથી તો આવા મહામૂલ્ય મોતી લઈને હું. જીતેન્દ્રિય પણ હોવો જોઈએ. કેટલી અદભુત વાત મૂકી છે કૃપાળુદેવે તો. એ કહે છે કે આવી સ્થિતિ છે. કઈ જ્ઞાન વાર્તા લખવાનું બને તો લખશો, એ જ વિનંતી. આત્મ સ્વરૂપના પ્રણામ. અમે તો અત્યારે આત્મ સ્વરૂપમાં છીએ, દેહ સ્વરૂપમાં નથી. અમારી સ્થિતિ છે ખરી, પણ અમે આત્મામાં સ્થિત થયેલા છીએ. 612 પૂરો થાય છે. મુંબઈ 1711 બુધવાર 1951. જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત એટલે કે માઠા ભાવે તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યા છે તે સ્થાનકે તે કસાઈનો વિશેષ સંભવ છે. નવો જ વિષય પ્રારંભ થયો. અગાઉ આપણે અનંતાનુબંધીનો પત્ર એક આવી ગયો હતો અને જીવને જ્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી એને મિથ્યાત્વના જે કષાયના પરિણામ છે એ કષાયની ચાર ચોકડીમાં પહેલી ચોકડીની અંદર જીવ છે. પહેલી ચોકડીમાં છે એટલે જે કષાય છે તે કષાયનો પ્રકાર અનંતાનુબંધીનો છે. જેવા ભાવે જેવી માત્રામાં જેવા પરિણામે જીવ કષાય કરે તેવા તેવા પ્રકારનું પરિણામ તેને નિપજે. પણ એક વાત એની એક સ્પષ્ટતા એ છે કે આ કષાયો એવી પ્રકારના છે કે જે એક પૂરું થવા આવે ત્યાં બીજું શરૂ થઈ જાય અને બીજું પૂરું થવા આવે ત્યાં ત્રીજું શરૂ થઈ જાય. એટલે કે કોઈ પણ કષાયનું કર્મ છે એ તો મર્યાદિત છે પણ એનો અનુબંધ અનંત સંસારનો છે એટલે અનંતાનુબંધી કર્મ કહ્યું છે. અનંતાનુબંધી કસાય છે, અનંતાનુબંધી કર્મ છે. અનંતાનુબંધી એટલે એ કર્મ પૂરું થશે એ એક થશે તો 21 જાગૃત થશે. એ એકમાંથી છૂટીશ તો હો પાછા ભેગા બંધાઈ જશે. એટલે કર્મ આવશે ને જશે પણ જીવની બંધ અવસ્થા છે એ તો શાશ્વત છે. એટલે જે કસાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય છે સંસારના સંબંધની અનંતતા તૂટતી નથી. કષાયના પરિણામો કર્મ આવ્યું ઉદયમાં આવ્યું ગયું કોઈને કોઈ કર્મ સ્થિતિ હોય છે એની અને વધારેમાં વધારે સ્થિતિ એ તો 70 કોડાકોડીનું શાસ્ત્રમાં કહ્યું છે. બાકીના તો બધા 20 કોડાકોડીવાળા છે અને જીવ આવી ગણિતાના યોગથી ચાલે કે ગણિતાના યોગથી ચાલે કે ભાઈ ગમે ત્યારે પણ આ કોડાકોડી પૂરા તો થવાના છે ને. તો કે છે તો અનંત શબ્દ ક્યાંથી લાગુ પડે તો અનંતાનુબંધી સંસારનો સંબંધ કરાવનાર એ કષાય અને કષાયથી થતું કર્મ એનો અર્થ એ સમજવાનો છે કે સંસાર સાથેનો અનુબંધ અનંત રહે છે તૂટતો નથી. એક કર્મના ઉદયથી એ પૂરો થવા આવે ત્યાં એ છૂટતો નથી પણ ત્યાં અનેક પ્રકારના અનેકવિધ પ્રકારના અન્ય કર્મોથી એ ફરીથી સંસાર સાથે એનો અનુબંધ તો જોડાયો જ છે. કેટલીક વાર કોર્ટમાં સજા કરે 5-7 ગુના હોય તો એક ગુનાની સજા 5 વર્ષની કેદ, બીજાની 10 વર્ષની કેદ, ત્રીજાની આટલી જન્મટીપની કેદ, આ બધી કેદ હોય પછી ઓલો સમજે કે 5 પૂરા થયા તો કે 5 પૂરા થયા હવે ઓલો 10નો વારો શરૂ થાય છે અને 10 પૂરા થાય તો જન્મટીપનો વારો શરૂ થાય. એવું આ જીવનું છે. અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ એવું કે અનંત સંસારનો સંબંધ જીવને થાય ચાલુ રહે એ અનુબંધ અટકે નહીં, સંસારથી ક્યારે એનો સંબંધ વિરામ પામે નહીં એવી પ્રકારનો કષાય અને એવા કષાયના કારણે થતું કર્મબંધ એને અનંતાનુબંધી કર્મ કહે છે અને એ કષાયને અનંતાનુબંધી કષાય કહે છે. આ પહેલાં સમજી લઈએ. અને જ્યાં સુધી જીવને સ્વરૂપ દર્શન, આત્મ સાક્ષાત્કાર, આત્મ પ્રતીતિ, સંકેત એ થયું નથી, મિથ્યાત્વ ટળ્યું નથી ત્યાં સુધી એની આ ભૂમિકા ચાલુ રહે છે. કષાયની આ ભૂમિકા ત્યાં સુધી એના કષાયનું સ્વરૂપ આ જ છે. પણ જ્યારે જીવ સમ્યક દર્શન પામે તો જ એમાં બ્રેક લાગે છે. એક માળ ઘટમાળ છે એ તૂટે છે. જેમ ગાડાના પૈડાની માફક સંસારનું ચક્ર કહ્યું છે કે એક આરો ઉપર આવ્યો એ પાછો નીચે આવ્યો, નીચે આવેલો પાછો ઉપર જાય છે. આ તો અનંત કાળ સુધી ચાલે છે પરંતુ એ કપાય છે. આ વિષચક્ર છે એ વિષચક્ર કપાય છે. એવી એક અવસ્થા જીવની આવે છે અનંત પરિભ્રમણમાં કોઈ એવા કાળમાં જીવ સમ્યક દર્શનને પામે છે, સંકિતને પામે છે, ભલે ઉપસમ સંકિતને પામે, ભલે વ્યવહાર સંકિતને પામે, આની ચર્ચામાં નહીં પડવાનું. એને એ કોઈ સત્પુરુષ પ્રત્યે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ થાય છે કે ઓહો, કોઈ મોક્ષ માર્ગ છે, આ પુરુષ કે છે એમ જ કંઈક સ્વરૂપ છે, મારી જે કંઈ માન્યતા છે એ સત્ય નથી, આવી એના અંતરમાં શ્રદ્ધા જાગે છે. આપ્તના વચનની શ્રદ્ધા એ પણ એને પેલું સંકેત પ્રગટાવી દે છે, અને પેલું સંકેત બીજા સંકેતનું કારણ, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ, ત્રીજું સંકેત મોક્ષનું કારણ. આવો અદ્ભુત અધ્યાત્મના વિકાસનો ક્રમ છે. તો અહીંયા કહે છે કે જ્યાં સુધી એ જાગ્યું નથી, જ્યાં સુધી સદબોધની પ્રતીતિ આવી નથી, જ્યાં સુધી સત્પુરુષની પ્રતીતિ આવી નથી, જ્યાં સુધી આપ્તના વચનમાં શ્રદ્ધા આરોપિત થઈ નથી, એટલે કે સ્વચ્છંદ જાણે અજાણે પણ અંશે પણ ક્યાંક ખૂણે ખાંચરે છૂપો બેઠેલો જ છે એવો મતાગ્રહ કે સ્વચ્છંદ, ત્યાં સુધી જીવ સમ્યક દશાને પામતો નથી, અને ત્યાં સુધી તેના અનંત સંસારનો અનુબંધ સમાપ્ત થતો નથી. આ ચક્ર ચાલુ જ રહે છે. જે કશાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કશાય પરિણામને જીન પ્રવચનમાં, જીન પ્રવચન સર્વજ્ઞએ પોતાની દેશનામાં એના બોધમાં એ પ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે. અને આ કશાયના પરિણામે જે કર્મ બંધાય તે કર્મનું સ્વરૂપ અનંતાનુબંધી કર્મ છે. જે કસાઈમાં, આ કસાઈનું સ્વરૂપ કેવું છે એ સમજાવે છે, જે કસાઈમાં તન્મયપણે અપ્રશસ્ત એટલે કે માઠા ભાવે તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. જીવ કસાઈ કરે કોઈ પણ નિમિત્તને કારણે, ઉદયથી થાય, પ્રસંગ થાય, કોઈ ને કોઈ વ્યવહારની અંદર એવો સંગ પ્રસંગ, ઉપાધિના નિમિત્ત આ સંસાર એ તો આધિ વ્યાધિની ઉપાધિનું સમૂહગત સ્વરૂપ છે. તાપ ઉતાપ અને પરિતાપ એ આ સંસારનું સ્વરૂપ છે. સંસારમાં સંતાપ સિવાય કંઈ ન હોય, કેવળ અસાતાથી બળબડતો આ સંસાર છે. સપને પણ સુખની આશા આ સંસારમાં ન હોય, એવા સંસારની અંદર એકાંતે જ્ઞાનીઓએ એકાંતે દુઃખમય અને શોકમય એવું સંસારનું સ્વરૂપ આપણને ભાવના બોધની અંદર કૃપાળુદેવે બહુ સરસ રીતે સાદા શબ્દોમાં વર્ણવ્યું છે. અને એટલે જ ભગવાન મહાવીરે એક સમય પણ સંસારની દેશના આપી નથી, સંસારને ક્યાંય હિતકારી ગણ્યો નથી. તો એ સંસારની અંદર જીવને પ્રવૃત્તિ કરવી પડે, જ્યાં સુધી છે ત્યાં સુધી સંગના સંબંધના જગતમાં, સંયોગના જગતમાં જીવતો જીવ પૂર્વના ઉદય પણ આવે અને વર્તમાનના નિમિત્તો પણ આવે સંયોગોના, અને એને કારણે એની કોઈ ને કોઈ પ્રવૃત્તિ થાય. પણ એ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરનાર કોણ છે? તો કે જે શરીર નથી કરતું, શરીર તો સાધન છે. એ પ્રવૃત્તિની અંદર જીવ જોડાય છે, અને જોડાય ત્યારે એમાં તન્મયપણે, તન્મયપણે જેવું નિમિત્ત મળ્યું છે, જેવો ઉદય થયો છે, જેવો પ્રસંગ આવ્યો છે, એની અંદર એકરૂપ થાય છે, તદાકાર થાય છે, તદ્રુપ થાય છે, એનાથી પોતાને જુદો માનતો નથી. જેમ સામૈયાની અંદર જેવો તાલ હોય એવો એનો ઠેકો હોય, એકરૂપ થઈ જાય, એ પોતાની જાતનું ભાન ભૂલી જાય, તન્મય થઈ જાય તાલમાં. એમ આ બધા સંસારના સંગ પ્રસંગોના તાલમાં હી ડાન્સીસ એટ ધ ટ્યુન ઓફ ધી સરકમસ્ટન્સીસ. જેવા સંયોગોનો તાલ, જેવું નાચ નચાવે કર્મ, જેમ નચાવે એમ આ જીવ નાચે છે. કર્મ જેમ નચાવે એમ આ જીવ નાચે છે, તન્મય થાય છે, પ્રસંગથી જુદો નથી પડતો, ઉદયથી જુદો નથી પડતો, નિમિત્તથી જુદો નથી પડતો, પોતાની જાત હું કંઈક ભિન્ન છું આવી ભિન્નપણાનું ભાન તેને રહેતું નથી. પણ એવો ઓતપ્રોત થઈ જાય છે, તન્મય થઈ જાય છે કે એની અંદર ઓતપ્રોત થઈને પોતાની ઉપયોગની બધી ધારા એમાં હોવાને કારણે એને અનુકૂળ જેવા ભાવ છે એ ભાવ બધા માઠા અપ્રશસ્ત ભાવ, તન્મયપણે અપ્રશસ્ત ભાવે. અપ્રશસ્ત ભાવ એટલે એમાં તો રાગના ભાવ છે, દ્વેષના ભાવ છે, એમાં કોઈ સમતાના ભાવ નથી ઉદયની સાથે એકરૂપ થવામાં. તો એ અપ્રશસ્ત ભાવ છે અને એમાં તીવ્ર ઉપયોગ છે એનો, એટલો બધો લીન છે કે એને જગતના બાકીની પરિસ્થિતિનો પણ ખ્યાલ નથી. એટલે જેમ કે ભૂખ્યો ન જુએ ટાઢો ભાત, અને એવી આવી એક કંઈક જાત કજાત આ આંધળો બની જાય છે. કામા તુરાણામ ન ભયમ ન લજ્જા, એને કોઈ ભય નથી ને કોઈ લજ્જા નથી, કોઈ શરમ પણ નથી, કારણ કે એવો એ તીવ્ર ઉપયોગ એનો એમાં છે. એ પોતે શું કરી રહ્યો છે અને એ બહારના વાતાવરણમાં શું છે એવું પણ એને ત્યારે સજાગતા ભાન રહેતી નથી. આ તીવ્ર ઉપયોગ છે. ઘણી વાર ઘણા લોકો ખાતા હોય તો કેવા તીવ્ર ઉપયોગથી ખાતા હોય, આહાર પદાર્થોનું ગ્રહણ કરવું અને એમાં એકરૂપ થવું, તદાકાર થવું. એ લાડવો ખાતો હોય તો લાડવામય, ભજીયા ખાતો હોય તો ભજીયામય, અને ઢોકળા ખાતો હોય તો ઢોકળામય છે. એટલો બધો ઓતપ્રોત છે, બધા ભાવો એની બધી ભાવધારા ચૈતન્યની એમાં છે, અને એટલો બધો ઓતપ્રોત એકરૂપ છે કે આ છે આ નહીં, આ જરાક આમ થઈ ગયું છે, જરાક આમ છે તેમ છે, આ બધો જ ઉપયોગ ક્યાં જાય છે. અને જે ઉદાસ જ્ઞાની કોઈ પણ લેતા હોય, ઉદાસ ભાવે એનો આહાર ગ્રહણ થતો હોય, તો એમાં પદાર્થમાં કોઈ વસ્તુની વધઘટ હોય કે ન હોય, જ્ઞાનીને એનો લક્ષ હોતો નથી. કેમ નથી હોતો? આનો ઉપયોગ આમાં જ જોડાયેલો છે. આણે તો હજી ભણે બેઠો હોય ને વસ્તુ આવી ત્યાં પેલું કામ એ કરે ચાખે, અને એવો ઉપયોગ લગાવે બરોબર છે કે નહીં, કેવી મીઠાશ છે, કેવો સ્વાદ છે, કેવું આ છે, શું વધારે છે, શું ઓછું છે, એનો તરત અભિપ્રાય મંડે આપવા. અરે ભાઈ વાતકો તો પૂરો કર, તું ખાઈ તો લે. અપ્રશસ્ત ભાવ છે. તદાકાર જ્યારે ઉદયગત પ્રસંગોમાં થઈએ ત્યારે તદાકાર ભાવમાં એકેય ભાવ પ્રશસ્ત નથી, જે કંઈ ભાવ છે તે અપ્રશસ્ત છે. સાધુ કદી ગોચરીના વખાણ કરીને ખાઈ ખા, ગોચરી લે, ગોચરી વાપરનાર સાધુ ગોચરીના વખાણ કરતા હશે અને બીજે દી આપણા ઘરે આવીને કહેતા હશે કે કાલ તમે ઓલું હોરાયું ટોપ બનાવ્યું તો કોણે બનાવ્યું હતું, અને કહેતો હોય તો એ હજી અનંતાનુબંધીમાં છે. શું ખાધું છે, શું વપરાઈ ગયું છે એનો પણ જેને લક્ષ નથી, માત્ર આહાર ગ્રહણ કરવાનો છે, એ ધર્મ છે, નિભાવી લીધો દેહ ધર્મ, દેહ ભાવે અપ્રશસ્ત ભાવે, અને એની કોઈ પણ પ્રકારની અંદર તદાકાર થયા વિના. જ્યારે જીવ તદાકાર થાય છે ત્યારે જે કંઈ ભાવ આવે છે એ અપ્રશસ્ત છે, પેલા લક્ષમાં લેવું જોઈએ. ત્યાં કોઈ પ્રશસ્ત ભાવ હોતો નથી. અપ્રશસ્ત ભાવે એટલે માઠા ભાવે, આનો જે બંધ પડશે એ તારા કલ્યાણ માટેનો નહીં હોય, તદે રૂકાવટ કરનારો હશે. તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ કેવી? તીવ્ર ઉપયોગે. એ ગયો હોય રિસેપ્શનના ટેબલોમાં, એક એક આઈટમો એક એક જોતો હોય, ઉપયોગ કેવો હોય? તીવ્ર ઉપયોગે. ભાન ભૂલીને કે તું કોણ છું, કઈ તારી સ્થિતિ છે. આપણે કહીને કે એવો ખાતો તો અક્રાંતિયાની જેમ, જેની જિંદગીમાં કોઈ દી જોયું ન હોય, ખાધું ન હોય. આ તીવ્ર ઉપયોગ, એ મય છે, પદાર્થમય છે, પદાર્થના રસમય છે, આવી એની રુચિ છે. આ જ્યારે પ્રવૃત્તિ છે આવી જીવની, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. આ અનંતાનુબંધી ક્યારે બંધાય, ક્યાં બંધાય, કેવી રીતે બંધાય? તો કે છે જ્ઞાનીએ એની આપણને ઓળખાણ આપી છે કે ભાઈ જીન પ્રવચનમાં કહ્યું છે, આ અમે નથી કહેતા, આ સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ એમની દેશનામાં ફરવાયું છે કે જે કષાયમાં જ્યારે જીવને કષાય થાય છે ત્યારે તન્મયપણે કોઈ ઉદય આવ્યો, કોઈ પ્રસંગનો પનારો પડ્યો અને જીવન જીવીએ છીએ તો સમયે સમયે કંઈ ને કંઈ પ્રવૃત્તિના સાથે આપણો સંબંધ તો છે જ, પણ તન્મયતા કેટલી છે એ નક્કી કરવાનું. કેટલીક વાર આપણે કહીએ કે ના ઈલાજે ના છૂટકે, જ્ઞાનીઓ શબ્દ મૂકે છે, પ્રવૃત્તિમાં જોડાવવું પડે તો ના છૂટકે, એટલે કે ત્યાં ઈચ્છાનો અભાવ. તો કે છે પણ અહીંયા તો તન્મયમાં, અહીંયા તો ઈચ્છાની અધિકતા, તન્મયપણે અપ્રશસ્ત ભાવે, અને આ ભાવ અપ્રશસ્ત જ હોય છે. તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે. આત્માની પ્રવૃત્તિ કષાયમાં તન્મય, અપ્રશસ્ત ભાવ અને તીવ્ર ઉપયોગ જ્યાં થયા ત્યાં અનંતાનુમંદીનો સંભવ છે. આ વાત છે. પછી આગળ જે આ વાત કેવી છે એ અવસરે જોઈશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.
આરાધના ક્રમના હવે